એક પત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર, આજે આપણે એક એવા ફ્રેન્ચ વિચારકની વાત કરવાના છીએ જેમણે કંઈક અનોખું કર્યું. એમણે સાહિત્યને એક નવું સ્વરૂપ તો આપ્યું, નિબંધ પણ એનાથી એ મોટી વાત. એમણે ફિલોસોફીને જાણે અરીસો બતાવ્યો, કહ્યું કે પહેલાં પોતાની જાતને તો સમજો. આપણે વાત કરી રહ્યા છીએ મિશેલ દે મોન્ટેનની.
બિલકુલ, અને એમણે જે શબ્દ આપ્યો એસે, એનો અર્થ જ થાય છે પ્રયાસ. એમણે પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કર્યો અને એ જ લખ્યું. એમણે તો જાહેર કર્યું કે મારા પુસ્તકનો વિષય હું પોતે જ છું. હવે વિચારો, 16મી સદીમાં આ કહેવું એ જ બહુ મોટી, એમ કહી શકાય કે ક્રાંતિકારી વાત હતી, જાણે ફિલોસોફી આકાશમાંથી ઉતરીને માણસના મનની અંદર જોવા લાગી.
ખરેખર આજે તો આપણને આ બધું સેલ્ફ હેલ્પને બધું સાંભળીને બહુ આમ જાણીતું લાગે, પણ એ સમયે તો આ નવી જ વાત હશે. પણ એમને આમ વિચારવાની જરૂર કેમ પડી હશે? એ સમય કેવો હતો? પેલો 16મી સદીનો ફ્રાન્સ.
જુઓ, એમનો સમય એટલે કે 1533 થી 1592, એ યુરોપ માટે અને ખાસ તો ફ્રાન્સ માટે ભયંકર ઉથલપાથલનો સમય હતો. ફ્રાન્સ પેલું ધાર્મિક યુદ્ધોની આગમાં સળગી રહ્યું હતું.
હા, પેલું કેથોલિક અને હ્યુગનોટ્સ વચ્ચેનું, નહીં?
બરાબર. લગભગ 35-56 વર્ષ 1562 થી 1598 સુધી ભયંકર ખૂનરેજી ચાલી. આવા માહોલમાં કોણ સાચું ને કોણ ખોટું, સત્ય શું છે, એ બધું નક્કી કરવું બહુ મુશ્કેલ બની ગયું હતું. એક જાતની મતલબ નિશ્ચિતતા પર જ શંકા ઊભી થઈ ગઈ હતી.
એટલે જ્યારે બાર કશું જ પાક્કું ના લાગે ત્યારે માણસ પોતાની અંદર જોવા માંડે એમ.
હા, કંઈક અંશે એવું કહી શકાય. પણ સાથે સાથે બીજું પણ હતું, એ પુનર્જાગરણનો યુગ પણ હતો. એટલે કે પ્રાચીન ગ્રીસ અને રોમના જ્ઞાનમાં, વિચારોમાં, જેને આપણે હ્યુમેનિઝમ, માનવતાવાદ કહીએ છીએ, એમાં નવેસરથી રસ જાગ્યો હતો.
અચ્છા.
અને એમાંય પાછું પેલું પ્રાચીન સંશયવાદ, સ્કેપ્ટિસિઝમ, ખાસ કરીને પાયરોનિઝમ.
પાયરોનિઝમ એ શું છે?
એ વિચારધારા એમ કહે કે કોઈ પણ બાબતે એકદમ નિશ્ચિત જ્ઞાન મેળવવું લગભગ અશક્ય છે. એટલે કોઈ પણ મુદ્દે તરત નિર્ણય પર ના આવો, જરા થોભો, વિચારો. સેક્સ્ટસ એમ્પિરિકસ જેવા વિચારકોના લખાણો ફરી ચર્ચામાં આવ્યા. અને આ બધું ફેલાવવામાં પ્રિન્ટિંગ પ્રેસનો બહુ મોટો હાથ હતો, ખબર છે? જ્ઞાન ઝડપથી લોકો સુધી પહોંચવા માંડ્યું.
એટલે એક તરફ ધાર્મિક કટ્ટરતા અને હિંસા, અને બીજી તરફ પ્રાચીન જ્ઞાન અને શંકા કરવાની વૃત્તિ. રસપ્રદ મિશ્રણ કહેવાય. એમના પોતાના જીવનમાં શું હતું? એમના પિતા વિશે કંઈક સાંભળ્યું છે? શિક્ષણ બાબતે કંઈક અલગ પ્રયોગો કર્યા હતા?
હા, એમના પિતા પિયર એક્વેમ જરા હટકે હતા. એમને નક્કી કર્યું કે નાનકડા મિશેલની પહેલી ભાષા લેટિન જ હોવી જોઈએ, અને એ પણ એવા શિક્ષકો પાસે જે ફ્રેન્ચ બોલી જ ન શકે.
શું વાત કરો છો, કેમ?
જેથી લેટિન એકદમ શુદ્ધ રહે. એટલું જ નહીં, એમ કહેવાય છે કે સવારે એમને સંગીતથી જગાડવામાં આવતા. આ બતાવે છે કે એમના ઘડતરમાં શરૂઆતથી જ કંઈક નવું કરવાની કોશિશ હતી.
વાહ, પણ એમના જીવન પર સૌથી ઊંડી અસર કોની પડી? કોઈ ખાસ ઘટના?
એમના મિત્ર એથિયન ધ લાબોએસી, એમનું બહુ જ યુવાન વયે 1563માં અવસાન થયો. લાબોએસી પોતે પણ બહુ તેજસ્વી હતા. મોન્ટેન માટે આ બહુ મોટો આઘાત હતો. એમણે પાછળથી એમની મિત્રતા વિશે લખ્યું છે, અને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી મિત્રતા આટલી ગાઢ કેમ હતી, તો એમનો જવાબ હતો જે બહુ પ્રખ્યાત થયો. કારણ કે તે હતો, કારણ કે તે હું હતો. બીકોઝ ઇટ વોઝ હી, બીકોઝ ઇટ વોઝ આઈ. આ અનુભવે એમને મિત્રતા, મૃત્યુ, માનવ સંબંધોની નાજુકતા, આ બધા વિશે બહુ ઊંડાણથી વિચારવા મજબૂર કર્યા.
સમજાયું. અને પછી તો એમણે જાહેર જીવનમાંથી સંન્યાસ જેવું લઈ લીધું, ખરું ને? 38 વર્ષની ઉંમરે જ.
હા, બોર્ડેક્સની સંસદમાં, એટલે કે ત્યાંની કોર્ટ જેવું ગણો, એમાં મેજિસ્ટ્રેટ તરીકે 13 વર્ષ કામ કર્યું. પછી 1571માં એ પોતાની જાગીર પર શતો ધ મોન્ટેન, ત્યાં એક ટાવર હતો, એમાં એકાંતવાસમાં ચાલ્યા ગયા.
નિવૃત્તિ લઈ લીધી.
હા, જોકે સાવ એવું પણ નહીં, પછીથી પાછા બોર્ડેક્સના મેયર પણ બન્યા હતા 1581થી 1585 સુધી. અને પેલા ધાર્મિક યુદ્ધો ચાલતા હતા ત્યારે એમણે મધ્યસ્થી બનવાના પ્રયત્નો પણ કરેલા. પણ હા, પેલી 1571ની નિવૃત્તિ એક રીતે એમના જીવનનો વળાંક હતો. જાહેર સેવકમાંથી એક ચિંતક, એક લેખક બનવાની શરૂઆત. એમનો પેલો ટાવર, એમની લાઇબ્રેરી એ એમનું જાણે અભયારણ્ય બની ગયું.
એ ટાવર લાઇબ્રેરી વિશે થોડું વધુ કહો ને, પેલી સુક્તિઓવાળી વાત.
હા, એ બહુ રસપ્રદ છે. એમણે એ ટાવરની છત પર લાકડાની બીમ પર લગભગ 57 જેટલી ગ્રીક અને લાટિન સુક્તિઓ કોતરાવી હતી. એ એમના પ્રિય અવતરણો હતા.
વાહ!
એટલે એ ખાલી પુસ્તકો રાખવાની જગ્યા નહોતી, એ એમના વિચારોનું, એમના મનનું પ્રતિબિંબ હતું. એ સુક્તિઓ જાણે એમની સાથે સતત સંવાદ કરતી હોય, એમને વિચારવા, પ્રશ્નો પૂછવા, પોતાની જાતને સમજવા પ્રેરતી હોય. એ એમનું થિંકિંગ સ્પેસ હતું એમ કહી શકાય.
અને આ જ થિંકિંગ સ્પેસમાં જન્મ્યા એમના નિબંધો, એસેસ. તમે કહ્યું એમ, એસે એટલે પ્રયાસ. તો શેમો પ્રયાસ હતો આ?
પોતાની જાતને મિશેલ ધ મોન્ટેન નામના માણસને સમજવાનો પ્રયાસ. એમના વિચારો, એમની લાગણીઓ, એમની શંકાઓ, ડર, આદતો, શારીરિક તકલીફો, કિડની સ્ટોનની પીડા હતી એમને. આ બધું જ બિલકુલ નિખાલસતાથી, કોઈ દંભ વગર કાગળ પર ઉતાર્યું.
એટલે કોઈ ફિલોસોફીની ચોપડી જેવું નહીં પણ?
ના, બિલકુલ નહીં. કોઈ વ્યવસ્થિત સિદ્ધાંત બાંધવાનો ઈરાદો નહોતો. આ તો જાણે કોઈ માણસ પોતાના મનમાં ચાલતા વિચારોને જેમ આવે એમ નોંધતો જાય એવી પ્રામાણિક ડાયરી જેવું છે. ક્યારેક વિચારોમાં વિરોધાભાસ પણ દેખાય, પણ એમાં જેની તાકાત છે. પોતાના અંગત અનુભવોમાંથી એ માણસ જાતની સાર્વત્રિક સ્થિતિ વિશે કંઈક કહેવાનો પ્રયાસ કરે છે.
એટલે જ કદાચ એમના વિચારો આજે પણ આટલા રિલેટેબલ લાગે છે. પણ એમના મુખ્ય ફિલોસોફિકલ વિચારો કયા કહી શકાય? પેલો સંશયવાદ, સ્કેપ્ટિસિઝમ એ મુખ્ય હતો ને?
ચોક્કસ. એમનો મુદ્રાલેખ જ હતો કે સેજ, જેનો અર્થ થાય હું શું જાણું છું. આ સવાલ જ બધું કહી દે છે. એ જ્ઞાનના મોટા મોટા દાવાઓ પર પ્રશ્નો ઉઠાવતા હતા. એ માનતા કે આપણી સમજ, આપણું જ્ઞાન એ મર્યાદિત છે, સમય સાથે, સંસ્કૃતિ સાથે બદલાતું રહે છે. પણ એક વાત સમજવી જરૂરી છે, એમનો સંશયવાદ કોઈ નિરાશાવાદી નહોતો. એવું નહોતું કે કશું જાણવું શક્ય જ નથી એટલે પ્રયાસ જ છોડી દો. ના,
તો પછી?
એ એક જાતની બૌદ્ધિક નમ્રતા હતી. એ સ્વીકાર કે હું બધું જ નથી જાણતો અને કદાચ જાણી પણ ન શકું. અને આ સ્વીકાર આપણને કટ્ટર બનતા રોકે છે, આપણને બીજાના મંતવ્યો સાંભળવા અને સતત શીખતા રહેવા માટે તૈયાર કરે છે.
આ મને દેકાર્તની યાદ અપાવે છે. દેકાર્ત પણ શંકાથી શરૂ કરે છે, પણ એ તો એક નિશ્ચિત સત્ય સુધી પહોંચવા માંગે છે. પેલું હું વિચારું છું તેથી હું છું, જેને મોન્થેન, એ જાણે અનિશ્ચિતતા સાથે જ સહજ લાગે છે.
બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. દેકાર્ત માટે શંકા એ નિશ્ચિતતા સુધી પહોંચવાનું સાધન છે. મોન્ટેન માટે શંકા અને અનિશ્ચિતતા એ માનવ હોવાનો, માણસ તરીકે જીવવાનો એક સહજ ભાગ છે. એને સ્વીકારવાની છે. સંપૂર્ણ શાશ્વત સત્યના દાવાઓથી એ દૂર રહેવાનું કહે છે. આ જ વાત એમને મધ્યયુગીન ફિલોસોફરોથી, જેઓ આવા શાશ્વત સત્યોની શોધમાં હતા, એનાથી અલગ પાડે છે.
અને પેલી સ્વશોધની વાત, સેલ્ફ એક્સપ્લોરેશન, કે અભ્યાસ માટે સૌથી યોગ્ય વિષય સ્વ એટલે કે હું પોતે જ છે.
હા, કારણ કે એમનું માનવું હતું કે જો આપણે આપણી જાતને બરાબર સમજીએ, આપણી અંદરની જટિલતાઓ, આપણા વિરોધાભાસો, આપણી સારી નરસી બધી બાબતો, તો જ આપણે બીજા માણસોને અને આખી માનવ સ્થિતિને વધુ સારી રીતે સમજી શકીએ. અને એટલે જ એમણે પોતાના નિબંધોમાં બહુ અંગત વાતો પણ લખી. પેલી કિડની સ્ટોનની પીડાની વાત કરીએ, એ સમયમાં શરીરની તકલીફો કે જાતીયતા જેવી બાબતો વિશે આટલી ખુલીને વાત કરવી એ બહુ અસામાન્ય ગણાતું. એ મન અને શરીરને અલગ અલગ કે દુશ્મન તરીકે નહોતા જોતા, એક સંપૂર્ણ જીવનની વાત કરતા.
આ નિખાલસતા અને પોતાની સંસ્કૃતિના દાયરામાંથી બહાર જોવાની વાત એમના પેલા ઓફ કેનિબલ્સ નિબંધમાં પણ દેખાય છે નહીં, જ્યાં યુરોપિયન શ્રેષ્ઠતાના ખ્યાલો પર સવાલ ઉઠાવે છે.
બરાબર. ત્યાં એ સાંસ્કૃતિક સાપેક્ષવાદનો, કલ્ચરલ રિલેટિવિઝમનો વિચાર રજૂ કરે છે. મતલબ કે કોઈ એક સંસ્કૃતિના રિવાજોને સારા કે ખરાબ, સુધરેલા કે જંગલી કહેવાને બદલે એ સમજવાનો પ્રયત્ન કરવો કે દરેક રીતભાત એના પોતાના સંદર્ભમાં જ અર્થપૂર્ણ હોય છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે બ્રાઝિલના જે આદિવાસીઓને આપણે નરભક્ષી કહીને જંગલી ગણીએ છીએ, એ કદાચ યુરોપમાં ધર્મના નામે જે ક્રૂરતા ચાલી રહી છે એના કરતાં ઓછા જંગલી છે. આ તો સીધો યુરોપના સાંસ્કૃતિક ઘમંડ પર પ્રહાર હતો.
પણ આમાં એક જોખમ નથી? કે જો બધું જ સાપેક્ષ હોય તો પછી આપણે કોઈ પણ અનૈતિક કે ખોટી પ્રથાની ટીકા જ ના કરી શકીએ? શું આ આપણને નૈતિક રીતે નિષ્ક્રિય ના બનાવી દે?
આ બહુ જ મહત્વનો સવાલ છે અને ઘણીવાર મોન્તેનને આ રીતે ગેરસમજ કરવામાં આવે છે. એમનો મુદ્દો એવો નહોતો કે બધાના મંતવ્યો સરખા જ છે કે ગમે તે ચાલે. ના, એમનો મુદ્દો હતો કે કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા આપણે આપણા પોતાના પૂર્વગ્રહોને ઓળખવા જોઈએ.
અચ્છા.
અને જેમના વિશે આપણે નિર્ણય કરી રહ્યા છીએ એમના દૃષ્ટિકોણને, એમના સંજોગોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એમનો સંશયવાદ અને સાપેક્ષવાદ એ આંધળો સ્વીકાર નહોતો, પણ વધુ સારો, વધુ જાણકારીપૂર્ણ અને કદાચ વધુ ન્યાયી નિર્ણય લેવા માટેનું એક સાધન હતું. એ કોઈ કઠોર નૈતિક નિયમોની ફ્રેમમાં બંધાવાને બદલે વ્યવહારિક શાણપણ, પ્રેક્ટિકલ વિઝડમ અને સંજોગો પ્રમાણે નિર્ણય લેવાની તરફેણ કરતા.
સમજી શકાય એવું છે, થોડું જટિલ છે પણ રસપ્રદ છે. હવે એમના પ્રભાવની વાત કરીએ. આમ જોઈએ તો એમના લખાણો બહુ વ્યક્તિગત છે, કોઈ બંધારણ વગર ના લાગે. તો પછી એમનો આટલો બધો પ્રભાવ કેવી રીતે પડ્યો?
કારણ કે એમની પ્રામાણિકતા અને એમના આત્મનિરીક્ષણમાં કંઈક સાર્વત્રિક હતું જે દરેક માણસને ક્યાંક ને ક્યાંક સ્પર્શે. તમે જુઓ, શેક્સપિયરના નાટકોમાં, ખાસ કરીને હેમ્લેટના પાત્રમાં જે આંતરિક મનોમંથન દેખાય છે એમાં ઘણા વિવેચકોને મોન્તેનનો પડઘો સંભળાય છે. હા, પછી જ્ઞાનોદયના વિચારકો આવ્યા, વોલ્ટેર, રૂસો. એમણે મોન્ટેન પાસેથી સહિષ્ણુતા, સ્વપરીક્ષણ અને વ્યક્તિગત સ્વતંત્રતાના વિચારો લીધા અને એમણે જે નિબંધ સ્વરૂપ શરૂ કર્યું એ તો પછી સાહિત્ય અને ફિલોસોફીમાં અભિવ્યક્તિનું એક મુખ્ય માધ્યમ બની ગયું. ફ્રાન્સિસ બેકનથી લઈને અમેરિકાના ઇમર્સન સુધી, વર્જિનિયા વુલ્ફ સુધી કેટલાય લેખકોએ એને અપનાવ્યો. અને હા, આધુનિક મનોવિજ્ઞાન અને આત્મકથાના મૂળ પણ ક્યાંક ને ક્યાંક મોન્ટેન સુધી જાય છે.
એટલે એમનો વારસો ઘણો મોટો છે. આજના સમયમાં એમનું શું મહત્વ છે? શું આજે પણ એમના વિચારો આપણને કામ લાગે?
મને લાગે છે કે પહેલા કરતાં પણ વધારે. આજે જુઓ, ઓળખનો પ્રશ્ન, આઇડેન્ટિટી, પ્રામાણિકતા, ઓથેન્ટિસિટી કેવી રીતે જાળવવી, જુદી જુદી સંસ્કૃતિઓ સાથે કેવી રીતે રહેવું, આ સતત બદલાતી, માહિતીથી છલકાતી દુનિયામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધવો, આ બધા સવાલો આજે વધારે ગૂંચવાડા ભર્યા બન્યા છે.
સાચી વાત છે.
મોન્ટેન આપણને જાણે શીખવે છે કે અનિશ્ચિતતાને ગળે લગાવીને પણ વિચારપૂર્વક અને પ્રામાણિકતાથી જીવી શકાય છે. અને પેલી વાત કે આપણું મન કેટલું ચંચળ છે, આપણી યાદશક્તિ કેવી દગો દઈ શકે છે, આપણો સ્વભાવ કેટલો વિરોધાભાસી છે, આ બધી એમની વાતોને તો આધુનિક મનોવિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે.
એમના કેટલાક કોટ્સ જોઈએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે. એક છે, આપણે સૌ કિત્તે જોડાયેલા ટુકડાઓ છીએ અને એટલા આકારહીન અને રચનામાં વિવિધ છીએ કે દરેક ભાગ, દરેક ક્ષણ પોતાની રમત રમે છે. આ સીધી આપણા અંદરના વિરોધાભાસ અને જટિલતાની વાત કરે છે, નહીં?
બરાબર.
અને બીજું, દુનિયામાં સૌથી મોટી વાત એ છે કે પોતાની જાત સાથે સંબંધ રાખતા જાણવું. આ સેલ્ફ નોલેજ, આત્મજ્ઞાન અને આત્મનિર્ભરતા પર ભાર મૂકે છે. આ એમની ફિલોસોફીનો પાયો છે.
અને આ પણ મને બહુ ગમ્યું. હું બીજાઓને માત્ર એટલા માટે ટાંકું છું કે મારી જાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકું. મતલબ કે જ્ઞાનનો ઉપયોગ દેખાડો કરવા માટે નહીં, પણ પોતાની સમજને વધુ સ્પષ્ટ કરવા માટે છે.
બિલકુલ. અને એમનો પેલો મુદ્રાલેખ તો છે જ, કેસે જ હું શું જાણું છું, જે સતત આપણને આપણી મર્યાદાઓ યાદ અપાવે છે, આપણી બૌદ્ધિક નમ્રતા જાળવી રાખવાનું કહે છે. અને એક છેલ્લું, જે થોડું રમૂજી પણ છે અને ગંભીર પણ, દુનિયાના સૌથી ઊંચા સિંહાસન પર પણ આપણે આપણા પાછલા ભાગ પર જ બેઠા હોઈએ છીએ.
હા હા, માણસના અહંકારને કેવું જમીન પર લાવી દે છે. અદ્ભુત. એમના જીવન વિશે એવી કોઈ ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો ખરી?
હા, થોડી છે. જેમ કે એમની પાસે એક પર્સનલ મેડલ હતો, ચાંદીનો કેવો, એના પર એક બાજુ ત્રાજવું, ન્યાયનું પ્રતીક, અને બીજી બાજુ પેલો એમનો મુદ્રાલેખ, ખ્યોસેજ, કોતરાવેલો હતો. કહેવાય છે કે જ્યારે ઊંડા વિચારમાં હોય ત્યારે એ મેડલને સ્પર્શ કરતા રહેતા.
ઓહ, રસપ્રદ.
બીજું, એમને જૂઠ પ્રત્યે સખત નફરત હતી અને એમણે પોતાના લખાણોમાં એટલી પ્રામાણિકતા બતાવી છે કે યુદ્ધ દરમિયાન પોતે ક્યારેક ડરી ગયેલા એનો પણ સ્વીકાર કર્યો છે. આવી નિખાલસતા ભાગ્યે જ કોઈ લેખકમાં જોવા મળે.
સાચી વાત. પણ જેમ દરેક મોટા વિચારક સાથે થાય છે, એમની ટીકા પણ થઈ જશે ને? એમના સમયમાં કે પછીથી?
ચોક્કસ થઈ છે. કેટલાક ફિલોસોફરોને, ખાસ કરીને જેઓ વ્યવસ્થિત સિસ્ટમેટિક ફિલોસોફીમાં માનતા હતા, એમને મોન્ટેનના લખાણો બહુ જ અસ્તવ્યસ્ત, બંધારણ વગરના લાગ્યા. બ્લેઝ પાસ્કલ જેવા ચિંતક હતા જે પોતે મોન્ટેનથી ખૂબ પ્રભાવિત હતા, છતાં એમણે મોન્ટેનના સંશયવાદને થોડો આધ્યાત્મિક રીતે આત્મસંતુષ્ટ ગણાવ્યો હતો. અને પેલી વાત, 1676માં એમના મૃત્યુના ઘણા વર્ષો પછી કેથોલિક ચર્ચે એમના નિબંધોને પ્રતિબંધિત પુસ્તકોની યાદી ઇન્ડેક્સ ઓફ પ્રોહિબિટેડ બુક્સમાં મૂકી દીધા હતા.
એમ શા માટે?
ચર્ચને એમના અમુક વિચારો સામે વાંધો હતો, જેમ કે શ્રદ્ધા માટે તર્ક કે પુરાવાની જરૂર નથી એવો એમનો મત, જેને ફિડેઇઝમ કહે છે. ચમત્કારો પર એમની શંકા અને આત્મહત્યા જેવા વિષય પર એમણે જે સહાનુભૂતિથી લખ્યું હતું એ બધું ચર્ચને પસંદ નહોતું પડ્યું.
અને આજના સમયમાં કોઈ ટીકા?
હા, આધુનિક સમયમાં કેટલી ટીકા એવી થાય છે કે તેઓ એક ઉમરાવ પરિવારમાંથી આવતા હતા, એટલે એમની પાસે જે વિશેષાધિકારો હતા એના કારણે કદાચ સામાન્ય માણસના જીવનના સંઘર્ષોની એમની સમજ થોડી મર્યાદિત રહી હોય. અને સ્ત્રીઓ વિશેના એમના વિચારો જોઈએ તો એમાં એમના સમયના પરંપરાગત ખ્યાલો પણ દેખાય છે, તો ક્યાંક ક્યાંક થોડી પ્રગતિશીલતા પણ છે. એ મિશ્રણ છે.
એટલે આ બધી ચર્ચા પછી જો આપણે મોન્ટેનનો મુખ્ય સંદેશ એક વાક્યમાં કહેવો હોય તો શું કહી શકીએ?
મુખ્ય સંદેશ કદાચ કોઈ એક વાક્ય કે સિદ્ધાંત નથી, પણ વિચારવાની એક રીત છે. એમણે ફિલોસોફીની દિશા બહારથી અંદર તરફ વાળી. એમણે બતાવ્યું કે પોતાની જાતને સમજવાનો પ્રયાસ, પોતાની જાત સાથે પ્રમાણિક રહેવાનો પ્રયાસ, એ જ કદાચ સૌથી મહત્વનો ફિલોસોફિકલ પ્રોજેક્ટ છે. એમનું સાહસ કોઈ અંતિમ જવાબ શોધી કાઢવાનું નહોતું, પણ પ્રશ્નો સાથે, અનિશ્ચિતતા સાથે કેવી રીતે જીવવું અને છતાં ઊંડાણપૂર્વક વિચારતા રહેવું એ શીખવવાનું હતું.
એટલે મોન્ટેન આપણને શું વિચારવું એ નથી શીખવતા, પણ કેવી રીતે વિચારવું એ શીખવે છે. જિજ્ઞાસાથી, શંકાથી, પણ પોતાની જાત પ્રત્યે કરુણા રાખીને. એમણે જાણે બતાવ્યું કે મોટા મોટા સત્યો કદાચ આપણા પોતાના સામાન્ય લાગતા જીવનના અનુભવોમાં જ છુપાયેલા છે, અને સૌથી મોટું શાણપણ કદાચ આપણી પોતાની મર્યાદાઓને સ્વીકારવામાં જ રહેલું છે.
બિલકુલ. અનિશ્ચિતતા ભરેલી દુનિયામાં વિચારપૂર્વક અને પ્રામાણિકતાથી જીવવા માટે એ આજે પણ એક માર્ગદર્શક બની રહે છે.
તો અહીં આપણે એક વિચાર સાથે અટકીએ. આજનો યુગ જુઓ, માહિતીનો ધોધમાર વરસાદ છે. દરેક જણ પાસે દરેક વાતનો પાક્કો જવાબ હોય એવો દેખાવ કરવો પડે છે. નિશ્ચિતતાની એક જાતની ભૂખ છે. આવા સમયમાં મોન્ટેનનું પેલું નમ્ર વાક્ય, હું શું જાણું છું, એને સાચા અર્થમાં અપનાવવું, પોતાની અજ્ઞાનતાનો સહજ સ્વીકાર કરવો, એ આપણને આજના જટિલ વિશ્વમાં ભટકી ગયા વગર સાચા અર્થમાં પોતાની જાતને શોધવામાં કેવી રીતે મદદ કરી શકે, આ વિચારવા જેવો પ્રશ્ન છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.